સાતમું વચન પણ બહુ સરસ છે, નાનકડું છે, મોટું તો છે નહીં, એટલે આપણે લઈ લઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માક્ષર સુધી 10મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તો કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે, માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વે સાંભળો. જે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહની વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે, તથા વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ ત્રણ શરીર સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે, તથા માયા ને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેની વિશે વ્યાપકપણે જે ઈશ્વર અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે, તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમની વિશે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામની વિશે જે બ્રહ્મ જ્યોતિ તેની વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે અને પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે. અડું જ વચનમ છે પણ મહારાજે પહેલા જ વાત કરી. મહારાજ કહે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી, કોઈને સમજાતી નથી. અને એમ વાત કરી મહારાજે વાત કરે છે, હા આપણને સામાન્ય લાગે, સમજાવી છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એનું અન્વયપણું છે, વ્યતિરેકપણું છે, બીજી કઈ વાત જ નથી આમાં. અને મહારાજ એમ કેમ કહેતા છે કોઈને સમજાતી નથી, સાવ સમજાવી વાત છે, હાવ સરળ છે, અને પાછો કેવો શબ્દ મૂક્યો, કોઈને સમજાતી નથી. વાત ઊંડાણ વાળી હશે એવું લાગે છે, કોઈને સમજાતી નથી. અને વાતને જયારે જોઈ છે આવું સરળ લાગે છે, વાતમાં શું છે, અન્વયપણું વ્યતિરેકપણું. અન્વયપણું એટલે શું, અન્વય એટલે ભેગું, વ્યતિરેક એટલે જુદું. એમાં પેલા જીવનું અન્વય વ્યતિરેકપણું કીધું કે ત્રણ દેહની સાથે જીવાત્મા એક રસ બનીને વર્તે છે એમ જે સમજવો અન્વયપણું છે, એના થકી પૃથક દેહાભિમાન થકી પર થાય અને સત્તા માત્ર વર્તે છે એ વ્યતિરેકપણું છે. ઈશ્વરનું પણ એમ જ બતાવ્યું, વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત આ ત્રણની સાથે સંમલિત બનીને વર્તે છે અન્વયપણું છે, એથી જુદો સત્તા માત્ર વર્તે એ વ્યતિરેકપણું છે. અક્ષર બ્રહ્મ પણ એમ જ બતાવ્યું, જીવ ઈશ્વર વગેરેની અંદર પોતે નિયંતાપણે જે વર્તે છે એનું અન્વયપણું છે, એથી સત્તા માત્ર વર્તે વ્યતિરેકપણું છે. અક્ષર બ્રહ્મ ઈશ્વર માયા જીવ બધાની અંદર નિયંતાપણે અંતરેમીપણે જે વર્તે છે એ પરબ્રહ્મનું અન્વયપણું છે, એથી જુદા વર્તે વ્યતિરેકપણું છે. આટલી જ વાત છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ અનાદિના ભેદ છે, વાત આટલી જ છે. તોય મહારાજ કે આ વાત અધ્યાત્મ છે ને કોઈને સમજાતી નથી, એમ કેમ કીધું છે, બુદ્ધિ હાલે છે, બુદ્ધિને હંકાલો આમ મહારાજ કેમ કીધું છે, અને સાબિત થઈ જવું પડો કે મહારાજ કીધી વાત સાચી, કોઈને સમજાતી નથી. હવે બરાબર સમજવા પ્રયાસ કરજો કે મહારાજ આ શબ્દનો પ્રયોગ કેમ કર્યો કે અધ્યાત્મ વાત કોઈને સમજાતી નથી. એનો મતલબ મહારાજ કે મારા આશ્રિતને છોડીને આ વાત કોઈને સમજાતી નથી. બરાબર સમજ્યો, મારા આશ્રિતને છોડીને આ વાત કોઈને સમજાતી નથી, વાત સાચી છે, આ વાત કોઈને નથી સમજાણી. અરે જેને આખા જગતના ગુરુ કહેવામાં આવે છે એ પણ નથી કહેતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આવા પાંચ ભેદ છે એ નથી કહી શકતા, એને વાત નથી સમજાણું. એ પણ એમ જ કે એક અહમ બહુશ્યા પ્રજાએ, એ કેવા ભગવાન એ જ અનંત રૂપે થયા છે, તમે જીવ કો તો એ છે, ઈશ્વર કો તો એ છે, માયા કો તો એ છે, બ્રહ્મ કો તો એ છે, પરબ્રહ્મ કો તો એ છે, એકના એક જ છે, એક જ અનંત રૂપે થયા છે એમ કહે છે, પણ પાંચે અલગ છે આ વાત એને ન સમજાણી. કહો જબરામાં જબરા વિદ્વાનો કહેવાય, અરે જેને એક થપાટ મારી તો પૂરા ભારત વર્ષમાંથી બૌદ્ધ ધર્મને ઉખેડી નાખ્યો એને પણ આ વાતનો સમજાણે, સમજાય છે, એને પણ આ વાતનો સમજાણે. અરે મોટા મોટા અનેક સંપ્રદાયના સ્થાપકો અને ઈશ્વરના અવતાર સુધીની કક્ષા જેને પ્રાપ્ત થઈ અને આવા જેને બિરુદ પ્રાપ્ત થયા એને પણ આ વાતનો સમજાણે, એમણે પણ વાત આગળ વધારી વધારી ત્યાં સુધી વધારી, એમ કહ્યું કે દ્વૈત છે, જીવ છે અને ભગવાન છે, અને બાકી માયા તો બ્રહ્મ છે, બાકી કઈ છે જ નહીં, પણ પાંચ ભેદ છે એ વાત એને ન સમજાણે, માટે મહારાજ કે કોઈને નથી સમજાતી. મહારાજ કે મારા આશ્રિતને જ સમજાય છે, અને મારા આશ્રિતને સમજાય છે એની પાછળ પણ કારણ એ છે, મેં સમજાવી છે માટે સમજાય છે, બાકી કોઈને આ વાત સમજાતી નથી, કોઈને નથી સમજાતી. એટલે મોટા ગમે તેવા વિદ્વાનો હોય, તમે ઉત્તરમાં જાઓ, કાશીના વિદ્વાનોને ભેગા કરો, કાશીના તમામ વિદ્વાનોને ભેગા કરો અને એને કહો કે તમે પાંચ ભેદ એનું નિરૂપણ કરી દેખાડો, તો નહીં થાય. લો, કાશીના વિદ્વાનોને, વેદના આચાર્ય, વ્યાકરણના આચાર્ય, ન્યાયના આચાર્ય, બધાને બોલાવો અને કહો અનાદિના તત્વ ત્રણ છે ને ભેદ પાંચ છે, ત્રણ તત્વ ને પાંચ ભેદ પૃથક પૃથક કહી દેખાડો, તો કાશીનો વિદ્વાન નહીં કહી શકે. સમજાય? માટે મહારાજ કે કોઈને સમજાતી નથી. મહારાજ સ્વ અનુભવની સાથે લખે છે, ભગવાન તો હતા જ પણ અનુભવી પણ હતા, કારણ કે સાત સાત વર્ષ સુધી મહારાજ વન વિચરણ કરતા કરતા આવતા, યા એકનું એક જ પ્રશ્ન પૂછ્યા આવતા હતા. લોજમાં જયારે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજ એમ જ કીધું, અમે એકનો એક પ્રશ્ન સાત સાત વર્ષથી પૂછતા પૂછતા આવીએ છીએ, પણ આજ સુધી અમારા પ્રશ્નોનો કોઈ ઉત્તર આપ્યો નથી, માટે હું તમને પ્રશ્ન કરું છું કે સ્વામી, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય, સ્વામી મારા પ્રશ્નનો ઉત્તર આપો. ત્યારે મુક્તાનંદ સ્વામી હામું હામું જોઈ રહ્યા, આહા હા, ક્યાં વર્ણિરાજ અને ક્યાંનો પ્રશ્ન એમ. કારણ કે મુક્તાનંદ સ્વામીને ખબર હતી કે આ વાતની કોઈને ખબર નથી, આ વાત કોઈને સમજાણી નથી, અને આ નાના એવા વર્ણે આવો પ્રશ્ન કરે છે, ગજબ છે. બાકી આવો પ્રશ્ન તો ક્યારેક ક્યારેક ગુરુ રામાનંદ સ્વામી પૂછતા, કારણ કે ગુરુ રામાનંદ સ્વામીને વાત સમજાણી હતી, વિશિષ્ટાદ્વૈત મત સમજાણો હતો, રામાનંદ સ્વામીને વાત સમજાણી હતી, બાકી કોઈને નહોતી સમજાણી. રામાનંદ સ્વામી પૂછતા, આ રામાનંદ સ્વામીના વર્ણનો તો કોઈ દી હજુ મેળાપ નથી થયો, અને આ વર્ણે આવો પ્રશ્ન ક્યાં પૂછે છે? એટલે મુક્તાનંદ સ્વામી એકદમ વિચારમાં ઊંડા ઉતરી ગયા કે રખેન ગુરુ રામાનંદ સ્વામી બીજું રૂપ ધારણ કરીને મારી કસોટી કરવા તો નહીં આવ્યા હોય ને, ને તો આ પ્રશ્ન પૂછી જ ન શકાય. અને પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન ઉત્તર આપ્યો ત્યારે ભગવાન નીલકંઠને પણ આશ્ચર્ય થયું કે આ વાત કોઈને નથી સમજાણી, પાંચ ભેદ અલગ અલગ છે, અને આ મુક્ત મુનિને ક્યાંથી સમજાઈ ગઈ? અને મુક્તાનંદ સ્વામી ઉત્તર આપ્યો એટલા માટે મહારાજે કીધું કે સ્વામી, અમે સાત સાત વર્ષથી વન વિચરણ કરતા કરતા આવીએ છીએ, હજારો વિદ્વાનો, હજારો મઢધારી મંડલેશ્વરોને અમે એકનો એક પ્રશ્ન પૂછતા આવ્યા છીએ, પણ આજ સુધી અમારા પ્રશ્નનો ઉત્તર કોઈ નથી આપી શક્યું, સ્વામી તમે પહેલી વાર આપ્યા માટે તમને ધન્યવાદ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે તમે તો હાથ વરથી કરબાર છોડ્યા, મારે તો માથે ધોળા વાળ થઈ ગયા, આજ સુધી આવો કોઈ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, પહેલી વાર તમે પ્રશ્ન ના પૂછનારા આવ્યા છો, કારણ કે આ વાત કોઈને સમજાણી નથી. બળભાગી આપણે કોઈને જે વાત નથી સમજાણી, આપણને સમજાણી કે જીવ અલગ છે, માયા અલગ છે, ઈશ્વર અલગ છે, બ્રહ્મ અલગ છે, પરબ્રહ્મ અલગ છે, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, વગેરે વગેરે પૃથક પૃથક ઉત્તર મહારાજે બહુ અદભુત રીતે મુક્તાનંદ સ્વામી જયારે મુક્તાનંદ સ્વામી પૂછ્યા ત્યારે સ્વામી ઉત્તર આપ્યો છે. જીવ કોને કહેવાય, સ્થુલા દીદે ત્રિતય માન ખાદા શિખમ ચય વ્યાપેન્દ્ર યાંતઃ કરણે કરો તે વિવિધા ક્રિયા અજો નિત્ય શાશ્વતશ્ચ નિરંશંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણોજ્ઞેય જીવાત્મા વર્ણિ સતમ. આ જીવનું સ્વરૂપ છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણેય શરીરની સાથે સંમલિત જે વર્તુ એ જીવનું સ્વરૂપ છે. પણ કયું સ્વરૂપ છે? તો અન્વય સ્વરૂપ છે. અને વ્યતિરેક સ્વરૂપ કયું? તો કે અજો નિત્ય શાશ્વતશ્ચ, ન જાયતી ઇતિ અજઃ, ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો નથી, અગ્નિને બાળી શકતો નથી અને વરસાદને ભીંજવી શકતો નથી, શસ્ત્રને છેદી શકતો નથી, એ શુદ્ધ છે, એનું વ્યતિરેક સ્વરૂપ છે. અન્વય કોને કહેવાય, વ્યતિરેક કોને કહેવાય? સમજાય? ભેળું એને કહેવાય અન્વય, જુદું એને કહેવાય વ્યતિરેક. ઈશ્વરનું પણ અદભુત સ્વરૂપ બતાવ્યું છે કે વિરાટ સૂત્રવર્તન અવ્યાકૃત ત્રણે અંદર સંમલિત બની જે વર્તે છે અન્વયપણું છે અને શુદ્ધપણે વર્તે તે વ્યતિરેકપણું છે. ઈશ્વર કોને ગણવા? તો અહીંયા મહારાજ જે રીતે બતાવી રહ્યા છે એ રીતે સ્પષ્ટ થાય છે કે વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત આ ત્રણ દેહની સાથે સંમલિત વર્તે છે તો ઈશ્વર છે. એટલે અહીંયા દેવ કોટીને ઈશ્વર કક્ષામાં લેવામાં આવ્યા છે. ને તો શિક્ષાપત્રીમાં ઈશ્વર શબ્દ ભગવાન વાચ્ય છે, પરબ્રહ્મ વાચ્ય છે, પણ અહીંયા પરબ્રહ્મ વાચ્ય ઈશ્વર શબ્દ નથી. ઈશ્વર અહીંયા કોને ગણી શકાય? તો ઈશ્વર વિરાટ થી લઈને પ્રધાન સુધીના બધાને ઈશ્વર કક્ષામાં ગણી શકાય. વિરાટને લઈ અને પ્રધાન સુધી ઈશ્વર કક્ષામાં ગણી શકાય. એ જે બધાય છે એ જ્યારે માયાકૃત ઉપાધિની સાથે સંમલિત હોય ત્યારે અન્વય કહેવાય, એના થકી પૃથક થાય એટલે એને વ્યતિરેક કહેવાય. આવું ત્રીજું સ્વરૂપ માયાનો એવો પ્રશ્ન આવ્યો હતો ને કે પ્રથમના સાતમા વચનામૃતમાં જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ ચારનું અન્વય વ્યતિરેક પણ કીધું છે, પણ માયાનું કેમ નથી કીધું? અનાદિત પાંચ કીધા, નથી કીધું. ખરેખર નથી કીધું એટલે ભૂલાઈ ગયું છે કે સહેતુસર નહીં કીધું હોય? સહેતુસર કહેવામાં આવ્યું નથી. શું કામ કહેવામાં નથી આવ્યું? જેનું છે જ નથી. કે ક્યાંથી યાદ રાખજો, બે વિભાગ કોના થાય? જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચે અન્વય થઈ શકે, માયા કેમ ન થઈ શકે? તો આ ચારે તત્વ એવા છે, બરાબર સમજવા પ્રયાસ કરજો. થોડું અધ્યાત્મ છે તો સમજાય એવું છે, ન સમજાય એવું નથી. તો ઓલાને ન સમજાય, આ સભામાં બેઠા તો ન સમજાય ને. હા, તમે એવું નહીં માનતા સભામાં બેઠા સમજાય જાય. આ પ્રશ્ન તો ભગવાન સ્વામીનો શરણાગત બન્યો એને જ સમજાય, બાકી બીજા કોઈને ન સમજાય, કોઈને ન સમજાય. અધ્યાત્મ વાત છે. ચાર નું અન્વય પણ થયું, માયાનું કેમ ન થયું? તેનું કારણ અન્વય એ જ થઈ શકે બીજામાં પ્રવેશ કરી શકે. બરાબર સમજો, બીજામાં પ્રવેશ કરી શકે એ જ અન્વય થઈ શકે. બીજામાં પ્રવેશ કરેલો સંમલિત થયો ને, એક એની સાથે પાછો પોતાના સ્વરૂપમાં અલગ, એ વ્યતિરેક. જીવ છે એ બીજામાં પ્રવેશ કરી શકે છે. કોમાં કેમાં પ્રવેશ કરી શકે છે? તો કે માયાના કાર્યમાં જીવ પ્રવેશ કરી શકે છે. આ બોડી કોની છે? માયાની. એની અંદર જીવે પ્રવેશ કર્યો માટે જીવ અન્વય થઈ શક્યો. વિરાટ સ્વરૂપ એ આખી કોનું બનાવેલું છે? વિરાટ સૂત્રાતન અવ્યાકૃત એ શરીર કોનાથી સર્જાયેલું છે? માયાથી. અને એમાં ઈશ્વરે પ્રવેશ કર્યો માટે એ પણ અન્વય થઈ શકે. અને અક્ષર બ્રહ્મનું પણ કીધું કે ઈશ્વર જીવ માયા ને માયાને કાર્ય જે બ્રહ્માંડ એમની વિશે માયા ને માયા ને અનંત કોટી બ્રહ્માંડો જે છે એની અંદર વ્યાપકપણે અક્ષર બ્રહ્મ થઈ શકે છે માટે અન્વય પણ થયું, માને એ પણ માયાના કાર્યમાં પ્રવેશ કરી શક્યા માટે એની અંદર પણ અન્વય પણ આવ્યું. ભગવાન તો કેવા છે? એ તો જીવમાં ઈશ્વરમાં માયામાં બ્રહ્મમાં બધામાં અંતરિયામ સ્વરૂપે જઈ શકે છે, રહી શકે છે, માટે એ પણ બીજામાં પ્રવેશ કરી શકે માટે અન્વય પણ આવ્યું. જ્યારે માયા કોઈમાં પ્રવેશ કરી શકતી નથી, બરાબર યાદ રાખજો, માયા કોઈમાં પ્રવેશ કરતી નથી માટે અનુભવ નથી થતી. માયા જીવમાં પ્રવેશ કરી શકે? કહી શકાય માયા જીવમાં પ્રવેશ કર્યો? ન કહી શકાય, કારણ કે કરી શકતી નહીં. જીવ કેવો? સચ્ચિદાનંદ રૂપ અને શુદ્ધ છે, એમાં માયાનો ભાગ નથી. યાદ રાખજો, જ્યાં માયાનો પ્રવેશ હોય શકે એ અખંડ ન હોય, એ ખંડિત હોય. માયા જ્યાં પ્રવેશ કરે કેવું હોય? અખંડ ન હોય, એ ખંડિત હોય. તો જીવમાં જો માયા પ્રવેશ કરી શકતી હોત તો જીવ કપાતો, છેદાતો, ભેદાતો હોત વગેરે વગેરે કુલક્ષણો અંદર આવ્યા હોત, પણ જીવમાં કોઈ કુલક્ષણ નથી આવ્યું એ જ વસ્તુ બતાવે છે કે માયા પ્રવેશ કરી શકતી નથી. આપણે બોલીએ છીએ માયા પ્રવેશ કરી ગઈ, પણ એ તો એમાં ને એમાં પ્રવેશ કરે છે, આ દેહમાં જ પ્રવેશ કરે છે, ઇન્દ્રિય અંતકરણમાં પ્રવેશ કરીને કાર્ય કરી શકે છે, પણ જીવમાં પ્રવેશ કરી શકતી નથી. માયાનું અન્વય પણ એટલા માટે નથી, કોઈમાં પ્રવેશ કરી શકતી નથી તો અન્વય ન થઈ શકે અને વ્યતિરેક પણ થઈ ન શકે, કારણ કે બીજું તત્વ હોય તો એનાથી કે અલગ થાય ને વ્યતિરેક કહેવાય. એટલે અન્વય પણ કે વ્યતિરેક પણ એ કે માયાને માટે લાગુ પડી શકે નહીં, માટે માયાનું અન્વય પણ નથી કીધું, વ્યતિરેક પણ નથી કીધું. ત્રણ સ્વરૂપ આપણે સમજ્યા અને ચોથું છે અક્ષર બ્રહ્મ. તથા માયા ને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું અન્વયપણું છે. માયાની અંદર માયાના અનંત કરોડો બ્રહ્માંડો એની અંદર પ્રવેશ કરીને જે અક્ષર બ્રહ્મ કાર્ય કરે છે એનું અન્વયપણું છે, એથી જુદું એનું વ્યતિરેકપણું છે. અને સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદ પણ જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયાને માયાના કાર્ય જે બ્રહ્માંડ એની વિશે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. અહીં જે કૃષ્ણ શબ્દ છે મહારાજ વાચ્ય શબ્દ છે, કૃષ્ણ શબ્દ, કારણ કે અક્ષર બ્રહ્મ એની અંદર મહારાજ રહેલા છે. તો અક્ષર બ્રહ્મની અંદર જ્યારે રહેવાનું હોય ત્યારે એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એક જ નું સ્ટેપ એવું છે જે અક્ષરની અંદર પ્રવેશ કરી શકે પ્રથમના 64 માં પ્રમાણે. બાકી બીજું કોઈ અંદર પ્રવેશ કરી શકે. એટલે અહીંયા જે કૃષ્ણ શબ્દ છે મહારાજ વાચ્ય છે કે પુરુષોત્તમ નારાયણ અક્ષરની અંદર, જીવની અંદર, માયાની અંદર, માયાના કાર્યની અંદર વગેરે વગેરે જગ્યાએ જે પ્રવેશ કરી શકે છે, અંતરેમીપણે નિયંતાપણે અનુભવીપણું છે આનું. અને એથી જુદા પોતાના ધામ ગોલોકની અંદર શબ્દ પાછો, અહીંયા ગોલોક એટલે તેજના સમૂહની મધ્ય ભગવાનને રહેવાનું જે દિવ્ય ધામ છે જેને અક્ષર કહેવામાં આવે છે, ત્યાં રહેતા થકા પોતે બધાની અંદર પ્રવેશ કરી શકે અન્વયપણું, અને એના થકી પૃથક પોતાના ધામની અંદર સ્વરાટ થકા જે રહે છે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ અનાદિના છે. આ પાંચે ભેદ અનાદિ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આટલું જ વચનામૃત છે. આમાં મેન મુદ્દો શું હતો આપણો, કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મની અધ્યાત્મ વાત એ કોઈને સમજાતી નથી, કોઈને નથી સમજાતી. માને ભગવાન શ્રીના આશ્રિતને છોડી અન્યથા કોઈને સમજાતી નથી. તે દિનો સમજાતી એમ નહીં, આજે નથી સમજાતી, અને આજે નથી સમજાતી એમની ભવિષ્યમાં નહીં સમજાય. જેને વાત સમજવી અને ભગવાન સ્વામિનારાયણના શરણાગત બનવું પડે અને વિશિષ્ટ અદ્વૈત મતનો સ્વીકાર કરવો પડે તો જ આ વાત સમજાય. અન્યથા વિદવત્તાથી ન સમજાય, અન્યથા કોઈ જ્ઞાનથી આ વાત સમજાય નહીં. કોઈને સમજાય એવી વાત નથી. અને ભગવાનનો શરણાગત બન્યા પછી સાવ અભણ અને સામાન્ય માણસ હોય તો પણ આ વાતને સમજી જઈ શકે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ ભેદ અનાદિના છે. જીવ, ઈશ્વર, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચેના અન્વય વ્યતિરેક સ્વરૂપને સમજી શકે એવી વાત છે. ઇતિ વચનામૃતમ સાતમું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.